તારીખ 19/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથના પાના નંબર 10 અને 11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15.
છતાં ચેતન છે ત્યાં તે અચેતન થયો નથી, મારી જ ભૂલ થઈ છે. શું થઈ છે? આવો ચેતન છું એમ નહીં સમજવામાં, એનું ભાન નહીં રહેવામાં, મારી જ ભૂલ થઈ છે. જ્યારે સ્વપદ ભૂલ્યો છું, ભૂલ જ મટાડું છું. જ્યારે સ્વપદ ભૂલ્યો છું ત્યારે મારી ભૂલને જ મટાડું, કારણ કે મારું સ્વપદ તો જેમનું તેમ બની રહ્યું છે. મારું સ્વપદ કાંઈ કેટલાક
પ્રદેશો આત્માના પ્રદેશોનો વિભાગ છે, એક સ્વરૂપ સંભાળો છે, એટલે ચોક્કસ પ્રકાર એક
છેડવાનો આવે નહીં. એક ક્ષણ ના ઉપયોગ માં આપણું સ્વરૂપ અનુભવ ગોચર થાય. ઉપયોગાધીન છે આવું મહાન સ્વરૂપ હોવા છતાં ઉપયોગાધીન. સ્વરૂપ મહાન છે, એટલું બધું મહાન છે કે એની અનંતતાનો પાર નથી. જ્ઞાન જુઓ તો સર્વજ્ઞનો જે અનંત અનંત છતાં અહીંયા અલ્પ શુદ્ધ જ્ઞાન છે એનું જ્ઞાન કરી દે છે. અથવા અહીંયા સમ્યક દર્શનની પર્યાય પ્રત્યે એ અનંત ગુણનો જે સ્વરૂપ છે, અનંત ગુણમય જે સ્વરૂપ છે એ આખા પદાર્થ નો કબજો કરે છે. કબજો કબજો કરી લે છે એના પર દ્રષ્ટિ તો એનું નામ સમ્યક દર્શન છે. કબજો કરી લે છે અથવા તો અલ્પક નો પર્યાય પણ પૂરેપૂરા સ્વરૂપને માપી લે છે. ત્યાં સુધી કહેતા કે જેવું કેવળ જ્ઞાનમાં આ સ્વરૂપ સ્પષ્ટપણે પ્રત્યક્ષ થાય છે તેવું પરોક્ષ જ્ઞાનમાં એક અંશ વેદનમાં જગન્ય વેદનમાં આવું સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય છે. પરોક્ષ જ્ઞાનમાં એવું જ જ્ઞાનમાં આવે છે. વિષયમાં બિલકુલ ફેર નથી, જ્ઞાનમાં ફેર છે. એ જ્ઞાન પરોક્ષ છે, એ જ્ઞાન પ્રત્યક્ષ છે. બે નો વિષય એક સરખો છે એમ કે જરાય ફેર નહીં. એટલા માટે સાતમી નારકીની પ્રતિકૂળતાને પણ ઉલ્લંઘન કરી જાય છે જીવનનું કારણ આ છે.
Gracias.
માં ગુરુદેવ પોતે ભક્તિ કરવા આવતા
સંતો છે સ્વરૂપ અનુભવ થયા પછી પણ આવો જ સ્વરૂપ ના અનુભવ માં મારો સ્વકાળ મારો હંમેશનો કાળ વ્યતીત થાય, અને બીજી રીતે મારો કાળ આગાદી ભાવમાં ન વ્યતીત.
વેદ વિજ્ઞાન ના અને સમ્યક દર્શન વચ્ચે શું ભેદ છે એને સમ્યક પ્રકારે જાણ્યા વિના કોઈ પણ સાધન ભેદ વિજ્ઞાન એ શુદ્ધ સાધ્યની અંતર સન્મુખતાના હેતુરૂપ એવું શુભ ઉપયોગ મિશ્ર, શુભ ઉપયોગ જેની સાથે ભળેલો છે એવું જ્ઞાન, જે જ્ઞાન સાથે શુભ ઉપયોગ ભળેલો છે, વિકલ્પ રૂપ છે ને, મુખ્ય અંતર સાધન છે. ત્યારે સમ્યક દર્શન એ શુદ્ધ સાધ્યના એકત્વ પરિણામ રૂપે ઉત્પન્ન થયેલ એવી સ્વરૂપની સમ્યક પ્રતીતિ રૂપ છે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. જે સ્વરૂપની સમ્યક પ્રતીતિ રૂપ છે અને એનો વિષય એક પોતાનું શુદ્ધ સાધ્ય છે. બીજું કે ભેદ વિજ્ઞાનમાં સ્વપર દ્રવ્યની કે સ્વદ્રવ્યાશ્રિત રહેલા એવા શુભાશુભ વિકલ્પ અન્ય ભાવની પૃથક ભેદરૂપ વિચારપણો અથવા મુખ્યપણો છે. ભેદ વિજ્ઞાનમાં સ્વપર દ્રવ્યની કે સ્વ આશ્રિત રહેલા એવા શુભાશુભ વિકલ્પ જન્ય ભાવની, વિકલ્પજન્ય ભાવની પૃથક ભેદરૂપ વિચારપણ વિચારણાનું મુખ્યપણો છે, વિચારણાની જાણકેલા છે. ત્યારે સમ્યક દર્શનમાં અખંડ અભેદ એવા સામાન્ય રૂપ વસ્તુ સ્વભાવના અવલંબનભૂત એવી દ્રવ દ્રષ્ટિનું જ મુખ્યપણું છે. ઓલામાં વિચારણાનું મુખ્યપણું છે, તો આમાં દ્રવ દ્રષ્ટિનું છે. ત્રીજું કે ભેદ વિજ્ઞાનનો વિષય સ્વપર જ્ઞેયોને જાણવાનું કે સ્વપર વસ્તુ વિચારરૂપ હોવાથી ત્યાં નિમિત્ત પર્યાય કે ભેદરૂપ વ્યવહારની અપેક્ષા રહે છે. ત્યારે સમ્યક દર્શનનો વિષય અખંડ આત્મદ્રવ્ય હોવાથી ત્યાં નિમિત્ત પર્યાય કે ભેદરૂપ વ્યવહારનો અપેક્ષા વ્યવહારરૂપની ભેદ વ્યવહારની અપેક્ષાનો સર્વથા અભાવ વર્તે છે. ચોથું ભેદ વિજ્ઞાનનો વિષય સ્વપર જ્ઞેયોને પ્રથક રૂપે કે સ્વદ્રવ્યાશ્રિત પર્યાયજન્ય મલિનતાને મલિન રૂપે જાણતો હોવાથી ત્યાં તથારૂપ મલિન પર્યાયને સ્વજ્ઞેય રૂપે સ્વીકારવાની અપેક્ષા રહે છે. ત્યારે સમ્યક દર્શનનો વિષય અખંડ આત્મદ્રવ્ય હોવાથી તે પોતાને નિર્મળ પર્યાયને પણ અસ્વીકારપૂર્વક માત્ર એક વસ્તુ સામાન્યને અભેદ રૂપે ગ્રહણ કરવાની અપેક્ષાને અવલંબે છે. એટલે વિચારણાના કાળમાં તો એમ વિચારે છે કે આ રાગ એ બને છે, ભલે એ છોડવા યોગ્ય છે પણ રાગ તો બને છે એમ જાણે છે ને, એમ કે વિચારણાના કાળમાં એમ કે શું વિચારણા છે, મારે કલ્યાણ કરવું છે તો મારું અકલ્યાણ મારે નથી કરવું એમ સ્વીકાર આવે છે ને, ત્યારે સમ્યક દર્શનમાં તો સ્વીકાર જ નથી એમ કે છે. વેદ વિજ્ઞાન મુખ્યપણે શુભાશુભ ભાવોને પ્રથક રૂપે સ્વીકારવા છતાં પોતાથી ભિન્ન છે એમ સ્વીકારવા છતાં, હવે પાછું આગળનો સ્ટેપ લીધો કે વેદ વિજ્ઞાનમાં શુભાશુભ ભાવને પ્રથક રૂપે સ્વીકારવા છતાં ત્યાં ગૌણપણે શુભ ઉપયોગ રૂપ વિકારજન્ય પર્યાયનું અસ્તિત્વ રહેવાથી તે દોષ અન્ય મલિનતાનો ગ્રંથિ ભેદરૂપ અભાવ પણ સ્વલક્ષ્ય કર્યા વિના તે દોષરૂપ અન્ય મલિનતા ભિન્ન મલિનતાનો ગ્રંથિ ભેદરૂપ અભાવ પણ સ્વલક્ષ્ય કર્યા વિના તે અભેદમાં અંતરલીન થઈ શકવાને સમર્થ નથી. શું કહે છે કે ત્યાં જે સૂક્ષ્મ વિકલ્પ રહી ગયો અને ગ્રંથિભેદ નથી થતો ત્યાં સુધી અભેદ સ્વભાવમાં અંતરલીન પર્યાય થતી નથી. ત્યારે સમ્યક દર્શન મુખ્યપણે નિર્વિકાર પર્યાય રૂપે જ ઉત્પન્ન રૂપ હોવાથી તે કાયમ અભેદમાં જ અંતરલીનપણે ટકીને રહે છે. શું છે કે ભેદ વિજ્ઞાન એનો જે પ્રોસેસ છે એ પોતે સમ્યક દર્શન નથી, ભલે એ સમ્યક દર્શનનું કારણ હોય તો પણ એ પોતે સમ્યક દર્શન નથી. હવે જ્યારે એ પોતે સમ્યક દર્શન રૂપ નથી તો જે કારણ છે એ કારણ ઉપર જો વજન રહેશે તો કાર્યમાં નહીં આવી શકાય. આ એમને એક આગળ ઉપર વાત કરવી છે, હવે પછી જે વાત કરવી છે એ વાત કરવી, એ વાત એમણે સૂક્ષ્મ કરી છે. આ પ્રમાણે ભેદ વિજ્ઞાન અને સમ્યક દર્શન એ ઉભયનું ભેદત્વ પણ છે. તેને જે સમ્યક પ્રકારે જાણે છે તે જ સમ્યક દર્શનના વિષય બુદ્ધિ એવા પોતાના અખંડ અભેદ શુદ્ધ આત્મદ્રવ્ય સ્વભાવના એકત્વને અવલંબિત થઈ અને ત્યાં તથારૂપ સન્મુખ વર્તી પુરુષાર્થના બળે ભેદ વિજ્ઞાન રૂપી એવા તે અંતર સાધનના લક્ષણો ક્રમે ક્રમે મંદ પરિણામી પણ કરી સ્વભાવ એકત્વ રૂપ એવી અભેદ સ્થિરતાને કે શુદ્ધ સમ્યક દર્શનને ગ્રંથિ ભેદ પૂર્વક પામે છે. આવી વાત સૂક્ષ્મતા લીધી છે. આવા પ્રકારનું બોધ વિશેષ પરિણમન જે કોઈ સાધક જીવને વર્તે છે તે જ ભેદ વિજ્ઞાનને માત્ર એક શુભ વિકલ્પ રૂપ એટલે શુભ વિકલ્પ સંયુક્ત એવું જ્ઞાન મુખ્ય અંતર સાધન હોવાનું સમજે છે. એને જ મુખ્ય આ મુખ્ય અંતર સાધન સમજાણું છે. અને ત્યાં નિમિત્ત પર્યાય કે ભેદરૂપ વ્યવહારની અપેક્ષા રહેતી હોવાનો સ્વીકાર પણ કરે છે. અને તે સમ્યક દર્શનનો વિષય નહીં હોવાનું વિચારીને તેની તે સ્થાનકે તે નકાર વૃત્તિ પણ કરે છે. અને તે સાથે અખંડ અભેદ એવા શુદ્ધ ચૈતન્યાત્મક આત્મદ્રવ્ય સ્વભાવ તે તેનો વિષય હોવાના વિશેષ નિર્ણયપૂર્વક તે તેને અવલંબિત થઈ ત્યાં તે ગ્રંથિભેદ કે તથારૂપ શુભ વિકલ્પનો પરિહાર પણ તથારૂપ શુદ્ધ સ્વભાવના લક્ષ્ય કરે છે. અને તે દ્વારા તે તથારૂપ શુદ્ધ સ્વભાવના સ્વસંવેદનને કે શુદ્ધ સમ્યક દર્શનને પણ પામે છે. વેદ વિજ્ઞાનના કાળમાં જે શુભ વિકલ્પનો અંશ રહ્યો એનો નકાર અને નિષેધ થઈ અને ગ્રંથિભેદ થશે. અને ગ્રંથિભેદ થશે એ જે અવસ્થા થઈ અને અહીંયા જે વેદ વિજ્ઞાનના કાળમાં જે નકારવાળો નિષેધવાળો શુભ વિકલ્પના નિષેધવાળો પર્યાય છે એ બંને વચ્ચે જે તફાવત છે એ તફાવત સમજવો જોઈએ. જો તફાવત સમજે તો જ એને સાધન પણ એવો ઉપચાર લાગુ પડે. જો એ તફાવત ના સમજે તો એ પર્યાય ઉપર એટલું વજન આપશે કે ગ્રંથિ ભેદમાં નહીં આવે એમ એમ કેવું છે. આ ઉપરથી
પર્યાયથી એકંદ પછી છૂટવાની બાજુ ત્યાંના
છૂટે નિયમ વાળી કામ થાય છે ને
એમ લઈ શકે એમ ભેદ ધ્યાન ભોગવામાં એક વાર સ્પષ્ટીકરણ કર્યો હતો પહેલા પહેલા સાંભળ્યો હતો
નિર્ણયના લક્ષ્ય શું ફરી હતું તે સાથે અખંડ અભેદ એવા શુદ્ધ ચૈતન્યાત્મક આત્મદ્રવ્ય સ્વભાવ તેનો એટલે સમ્યક દર્શનનો વિષય હોવાના વિશેષ વિશેષ નિર્ણયપૂર્વક સમ્યક દર્શનનો વિષય તો શુદ્ધ ચૈતન્યાત્મક આત્મદ્રવ્ય સ્વભાવ છે, આત્મદ્રવ્યનો સ્વભાવ છે, તેના વિશેષ નિર્ણયપૂર્વક વિશેષ વિશેષ નિર્ણય પૂર્વક કે તેને અવલંબિત થઈને કોને સ્વભાવ દ્રવ સ્વભાવને અવલંબિત થઈને ત્યાં તે ગ્રંથિભેદ કે તથારૂપ શુભ વિકલ્પનો પરિહાર તથારૂપ શુદ્ધ સ્વભાવના લક્ષ્ય કરે છે અને તે દ્વારા તે તથારૂપ શુદ્ધ સ્વભાવના સ્વસંવેદનને કે શુદ્ધ સમ્યક દર્શનને પણ પામે છે. આ ઉપરથી તત્વશોધક જીવને ભેદ વિજ્ઞાન અને સમ્યક દર્શન એ ઉભયના ભેદત્વનું વાસ્તવિક સ્વરૂપ સમજાશે અને તે દ્વારા વિપર્યય માન્યતાનો પરિહાર પણ થશે. અને એ જ ઉપરોક્ત ગાથા સૂત્રમાં કહેવાનો પરમાર્થ છે. હવે અહીં તેના અનુસંધાનપૂર્વક આગળ નિરૂપણ કરવામાં આવે છે. એ જ વાતના અનુસંધાનમાં આગળ નિરૂપણ કરીએ છીએ એટલે વધારે સૂક્ષ્મ વાત કરીએ છીએ કે સમ્યક્ત્વના સ્વરૂપથી રહી અંતર જે બેભાન એને સમ્યક્ત્વના સ્વરૂપનું અંદરમાં મેભાન પણ છે અટકે ભેદ વિજ્ઞાનમાં કરી પર્યાય લક્ષ પ્રધાન. તો તે લક્ષ ગ્રંથિ ભેદ થઈ ન પામે વસ્તુ અભેદ, તે દોષ નું સ્ફુરે અંતર્ભાન. જયારે એ દોષ નું અંતરમાં ભાન સ્ફુરે ત્યાં ગ્રંથિ ભેદ ને બોધી જાણ, ગ્રંથિ ભેદ ને જ્ઞાન થયું. એનો અર્થ કરે છે કે જે કોઈ સાધક જીવ સમ્યક દર્શન ના સ્વરૂપ ની સ્વરૂપ થી અંતર ના વિશે બેભાન રહી છે, સમ્યક દર્શન ના સ્વરૂપ તો તે લક્ષે ગ્રંથિ ભેદ થઈ પોતે ત્યાં અભેદ એવી વસ્તુ ને એટલે કે વસ્તુ સ્વભાવ ના એકત્વ ને ન પામે. જયારે તે દોષ નું એવા જ તે સાધક ના અંતર પરિણામ ના વિશે ભાન સ્ફુરે છે કે આ તો ભૂલ છે, આ મારી ભૂલ થાય છે, ત્યારે ત્યાં ગ્રંથિ ભેદ અને તે પૂર્વ નો પૂર્વ બુદ્ધિ કહેતા સમ્યક દર્શન ની પ્રાપ્તિ સહજ સ્વભાવ લક્ષ્ય થઈ જાય છે. એમ હે શિષ્ય, તું આ જીન પ્રવચન ના બોધ ના પરમાર્થ ને શ્રવણ કરે અંતર ના વિશે જાણ. છેલ્લી લીટી પ્રવચન છે આ પકડી વાત ના અનુક્રમણિકામાં આઠ અધિકાર લેખા છે, એમાં એક આ સમ્યક દર્શન કેમ થાય એનો અધિકાર લેખા છે. એમાં પછી જે જે આ ગાથાઓ છે એ ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે કે આ ગાથામાં આવો વિષય છે, નથી આ ગાથામાં આવો વિષય છે, નથી અનુક્રમણિકામાં એ વાત લીધી છે. એના ઉપરથી આ જોઈ તમારે પર્યાયની પ્રધાનતા જેટલા અંશે રહે છે, થોડા પણ અંશે રહે છે, સૂક્ષ્મ અંશે પણ રહે છે, ત્યાં સુધી ગ્રંથિ ભેદને સમય પ્રશ્ન છે. આ જગ્યાએ આજે કેટલાક સ્વરૂપ સાધકો વિશેષ અર્થ કરે છે કે આજે કેટલાક સ્વરૂપ સાધકો ચૈતન્યાત્મક વસ્તુ સ્વભાવના વાસ્તવિક બોધના અભાવે વાસ્તવિક એવા સમ્યક દર્શનના સ્વરૂપને નહીં જાણતા હોવાથી તેઓ માત્ર ભેદ વિજ્ઞાનને જ સમ્યક દર્શન ગણીને કે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિયમરૂપ કારણ હોવાનું સ્વીકારી નિયમરૂપ કારણ સ્વીકારે ત્યારે બીજું શું ભૂલ કરે છે, કેના ઉપર વજન ભીડ જાય છે, એમ એનું કેવું છે. નિયમરૂપ કારણ છે, નિયમરૂપ કારણ પણ ક્યારે કે વજન ઉઠી જાય ત્યારે, એમ એનું કેવું છે. નિયમરૂપ કારણ હોવાનું સ્વીકારી તે અનુસાર તે સાધના એકાંત પરલક્ષે એટલે વિમુખ એવા પર્યાય આશ્રિત લક્ષ્ય, પરલક્ષે એટલે વિમુખ એવા પર્યાય આશ્રિત લક્ષ્ય પ્રધાનતા પૂર્વક કરે છે. આ એની ભૂલ છે. આત્મકલ્યાણ કરવું છે ને, આત્મકલ્યાણ કરવું છે ને, આત્મકલ્યાણ કરવું છે, એ ભાવના તો લઈને ઉપડ્યો છે. હવે એ આત્મકલ્યાણ ક્યાં કરવું છે, તો કલ્યાણ તો પર્યાયમાં થાય છે, મૂળ સ્વરૂપમાં તો કલ્યાણ અકલ્યાણનો વિષય નથી. ત્યારે મારે મારું કલ્યાણ કરવું છે એવી એવી પર્યાય પ્રધાનતાથી જે ભાવના ઉપડી છે એ ઘટ ખાઈ જવી જોઈએ. સ્વરૂપ લક્ષ થાય ત્યારે, સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે એ વાત ફરી જવી જોઈએ. સ્વરૂપ નિશ્ચય પોતે પર્યાય છે, ત્યાર પછી ભેદ વિજ્ઞાન ચાલે છે એ પણ પર્યાય છે, આત્મકલ્યાણ કરવું છે એ પણ પર્યાય છે, અને એ પર્યાય આશ્રિત પ્રણો એ જ અહીંયા વિમુખતા છે અથવા પરલક્ષ છે એમ કે છે. તો સ્વરૂપ લક્ષ નથી, એમ સ્વભાવથી વિમુખતા છે, વિમુખતા છે. અટકી પોતાને મોક્ષ માર્ગે હોવાનું સ્વીકારે છે. કેમ, હું તો ભેદ વિજ્ઞાન કરું છું, સાચા રસ્તે તેવા જીવો તત્વબોધની અંતરંગ સંમુખતાને અવલંબી પૂર્વોક્ત ગાથા સૂત્રના બોધ વિશેષ નિરૂપણને વિચારશે તો તેને સ્પષ્ટ સમજાશે કે વેદ વિજ્ઞાન એક સમ્યક દર્શન નથી, તે સમ્યક દર્શનનું નિયમ કારણ પણ નથી એમ એને ગૌણ કરવા માટે એમ કહે છે. અને તેથી તેની ઉપલબ્ધિમાં સમ્યક દર્શનની ઉપલબ્ધિ થવી જ જોઈએ એવો ખાસ નિયમ પણ નથી. પણ ત્યાં જો જીવ ગ્રંથિભેદ કે તથારૂપ સુવિકલ્પના પર્યાયપૂર્વક નિજ જ્ઞાનોપયોગને સામાન્ય રૂપે એવા શુદ્ધ ચૈતન્યાત્મક સ્વભાવના મનમાં અભેદ રૂપે પરિણમાવી ત્યાં પોતે પોતાના વિશે સ્વભાવ એકત્વ રૂપ સ્થિરતાને પામે તો તેને સમ્યક દર્શન કહેવા યોગ્ય છે. અને તથારૂપ સ્વકાર્યની સિદ્ધિ થતાં ત્યાં ભેદ વિજ્ઞાનને સમ્યક દર્શનનું કારણ એવો ઉપચાર પણ થઈ શકવા યોગ્ય છે, ત્યારે ઉપચાર થઈ શકવા યોગ્ય છે એમ કહે છે, એમ પરમાર્થ દ્રષ્ટિએ સમજવા યોગ્ય છે. હવે પાછો પ્રશ્ન ઉઠાવે છે, આ વિષયને છળે છે, પ્રશ્ન કરે છે કે જો ભેદ વિજ્ઞાનમાં સ્વમાં પરની નાસ્તિરૂપ એવા દેહાદી પરદ્રવ્ય અને પરનિમિત્તજન્ય શુભાશુભ રાગાદી ભાવોનું હેયરૂપ ગણીને તેનું પૃથકપણું કરવું અને સ્વમાં સ્વની અસ્થિરૂપ એવા જ્ઞાનાદિ સમ્યક ત્રયરૂપ શુદ્ધ સ્વભાવને, એટલે જ્ઞાનાદિમાં જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય જેવા પોતાના સ્વભાવને ઉપાધિરૂપ ગણી તેની દ્રષ્ટાપૂર્વક અવલંબવો એ ઉપદેશ મુખ્યત્વે કરી સ્વરૂપ સાધક જેટલો હોય છે ભેદ વિજ્ઞાન કાળે તો, અને તે અર્થે તે તથારૂપ અંતર સાધનને અવલંબિત થઈ ત્યાં પોતે પોતાના વિશે તન્મયાકાર પણ થાય છે, જેમ કે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું અવેધ સ્પષ્ટ છું, સફર પ્રકાશક છું, જ્ઞાનાનંદ સ્વરૂપ છું, અખંડ અવિનાશી છું, રાગાદિથી શૂન્ય છું, એમ અનેક પ્રકારે તે સ્વ તરફના વલણને દ્રઢ કરે છે તો પછી તેને સુવિકલ્પ રૂપ અંતર સાધન કહેવાનું અહીં શું પ્રયોજન છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. જીવની પર્યાયજન્ય ભેદ અવસ્થામાં જ થાય છે. ભેદ વિજ્ઞાન ક્યારે ક્યારે ઉપસ્થિત થાય છે કે જીવની જે ભેદ અવસ્થા છે, વિકલ્પ પાળી અવસ્થા છે, એમાં જ થાય છે. અને ત્યાંથી જ્ઞાન મુખ્ય અંતર સાધનમાં જ્ઞાન સાથે મન યોગનો સંબંધ વિશેષ રૂપે એવા રાગ ભાવનો કે શુભ વિકલ્પનો હોવું અનિવાર્ય રૂપ હોવાથી તે અવશ્ય હોય જ છે. ત્યાં મનનો સંબંધ થાય છે અને ત્યાં રાગનો હોવું અનિવાર્ય હોય છે. અને તેથી ભેદ વિજ્ઞાનને શુભ વિકલ્પ રૂપ એવું જ્ઞાન મુખ્ય અંતર સાધન કહેવાનું ખાસ પ્રયોજન છે. આવા પ્રકારના પરમાર્થ બોધનું જે જીવને નિર્લક્ષપણું વર્તે છે તે જીવને સ્વરૂપ બોધનું નિર્લક્ષપણું પણ અવશ્ય હોવું ઘટે છે. અને તેથી તે પર્યાયજન્ય ભેદ અવસ્થામાં માત્ર ક્ષણિક જ્ઞાન પૂરતું પોતાનું સ્વરૂપ કલ્પી ત્યાં હું શુદ્ધ છું, બુદ્ધ છું આદિ અનેક પ્રકારે પોતે પોતાનું અસ્તિત્વ દ્રઢ કરે અને જીવન પર્યંત તથારૂપ શુભ વિકલ્પમાં અટકી પોતાના સ્વ તરફના વલણને ચૂકે છે અને તેથી તે ગ્રંથિભેદના અભાવે સમ્યક દર્શન રૂપી સ્વરૂપ લાભને પામી શકે. આપણે જે સ્પષ્ટીકરણ કરીએ છીએ એ સ્વરૂપ નિશ્ચય પૂર્વક કરીએ છીએ. સ્વરૂપ નિશ્ચયમાં શું થાય છે કે સ્વરૂપની મુખ્યતા થઈ જાય છે, પછી જે ભેદ જ્ઞાન ચાલે છે એમાં પર્યાયની પ્રધાનતા નથી રહેતી, અથવા પર્યાયની પ્રધાનતા ઘટતી જાય છે અને સર્વાંશે પર્યાયની પ્રધાનતા તૂટી જવાથી સ્વાનુભવને સમ્યક દર્શન સ્વયમેવ આવી જાય છે, પોતાની મેળે જ આવી જાય છે, લાવવા પડતા નથી. એ સ્થિતિનો જે પ્રોસેસ છે એ પ્રકારની સ્પષ્ટતા નથી, પણ જે લોકો ભૂલ કરે છે એની સ્પષ્ટતા છે. નિશ્ચય લઈએ તો એ ભૂલ ન થાય, સ્વરૂપ નિશ્ચિત થાય છે અને નિશ્ચય થતાં એ લાગવા માંડે છે, ભાસવા માંડે છે, એટલે એની જ પ્રધાનતા રહે છે. એની પ્રધાનતામાં જે પર્યાય થાય છે એની પ્રધાનતા નથી રહેતી પછી, એટલે એ અલ્પકાળમાં પામે છે. તૂટતી જાય, સર્વાંશે નાશ થાય, એટલે સ્વરૂપ સમય કરશે, સ્વરૂપાત્મક પરિણામ અનુભવ સાથે જાય, એ વાત છે. એ વિશે હવે ચર્ચા છે કે નહીં જોવો છે, અથવા તો અનુક્રમણિકામાંથી ક્યાંય સ્વરૂપ નિશ્ચયનો વિષય લીધો છે કે નહીં એ જરા જોવાનું બાકી રહે છે. પ્રશ્ન કરી શકાય કે જે વેદ વિજ્ઞાન ને ઉપચાર લાગુ પડે છે અને જે વેદ વિજ્ઞાન ને ઉપચાર પણ લાગુ પડતો નથી, એ બે વચ્ચે શું અંતર છે? પહેલું વહેલું લાલુભાઈ સાથે મળવાનું છે, ત્યારે આ પ્રશ્ન થયો તમારે 2017 ની સાથે જામનગર ના પંચ કલ્યાણ રાત્રે ચર્ચા કરતા હતા. હું બીજે ઉતરતો એમનો સારો બીજે હતો, હું તો ઓળખતો હતો, નવો નવો એવો હતો. પેલે કાંતિલાલ હરિલાલ સાથે પરિચય થયો, એ કે અમે બધા બેસીને રાત્રે ચર્ચા કરીએ છીએ 11 વાગ્યા સુધી, તમે આવો. તો હું બધો વસ્તુ પહેલાંથી કોઈનો પરિચય વધારવા ના મતમાં ત્યાં દાખલ થયા પછી કીધું, મારે કોઈની ચર્ચામાં આવવું નથી, મારે કોઈની ચર્ચા સાંભળવી નથી, મારે કોઈની સાથે ચર્ચા કરવી નથી. તો કે ના ના, બહુ મજા આવશે, તમે આવો ને આવો. એ તો આગ્રહવાળા બહુ માણસ છે, હાથ પકડીને ખેંચી જાય, એને પહેલાથી પ્રકરણ છે, હાથ પકડીને ખેંચવાની એનામાં તમારે આવવું જ પડશે. એક સરસ હું ચર્ચા નહીં કરું કોઈની સાથે, મેં તમે ન ચર્ચા કરતા પણ આવો તો ખરા તમે અમારા બધાની વચ્ચે, એમ કરીને લઈ ગયા. હવે એમાં આ વાત ચાલી હતી કે સમ્યક દર્શન પહેલા જે આત્માના વિચારો ચાલે છે, એ આત્માના વિચારો આમ ચર્ચા તો થોડી સ્થૂળ ચાલતી હતી, પણ સમ્યક દર્શન પહેલા શુદ્ધાત્માના વિચાર હોય અને એ શુદ્ધાત્માના વિચાર હોય એ સમ્યક દર્શનનું કારણ ત્યારે ગણવું કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે, અને એને ઉપચારથી કારણ કહેવામાં આવે છે એમ એમને કહ્યું. એટલે મેં ત્યાં પ્રશ્ન કર્યો કે જે ઉપચારથી કારણ છે એવા પણ વિકલ્પો છે, અને જે ઉપચારથી કારણ નથી એવા પણ શુદ્ધાત્માના જ વિકલ્પો છે. એક વિકલ્પો એવા છે કે જેમાંથી આગળ જઈને સમ્યક દર્શન નહીં પામે, એવો પણ શુદ્ધાત્માના વિકલ્પો કરનાર ઘણા જીવો છે. એમાં એક જીવ એવો છે કે એ વિકલ્પ કરવા છતાં, ઘણા પાલન કરવા છતાં સમ્યક દર્શન નથી પામતો. એક જીવ એવો છે કે વિકલ્પ કરતા કરતા પામી જાય છે. જે પામી જાય છે એના વિકલ્પોને આપ ઉપચાર કયો છો, નથી પામતા તેના વિકલ્પો ઉપચાર પણ નથી. તો આ બે વિકલ્પો ઉપચાર અને અનુપચાર મળ્યા છે, એ બે એક સરખા છે કે એમાં તફાવત છે? ઉપચાર ને યોગ્ય વિકલ્પ અને ઉપચાર ને અયોગ્ય વિકલ્પ, એ બે વચ્ચેનો તફાવત શું? આ પ્રશ્ન ઉઠાવ્યો, મારે ચર્ચા નહોતી કરવી પણ તો હું જોડાઈ ગયો, એ પ્રશ્ન કર્યો અને અટકી ગયા છે. ઉત્તર ના આપી શક્યા. હવે બીજા એમાં હીરાભાઈ હતા, ઘણા હતા, કાંતિભાઈ હતા, ઓલા બીજા ઓલા સુરેન્દ્રભાઈ બધા ઘણા બેસતા હતા, લગભગ 10-8 ભાઈઓ હતા, સમજે ને? એમનો ઉત્તર ના આપ્યો કઈ, અને લગભગ 10:45 થયો હતા, એટલે એમણે કીધું કે હવે આપણે કાલે ચર્ચા કરીશું, અને ચર્ચા અટકી ગઈ. બધાને એમ લાગ્યું કે આ પ્રશ્નો પૂછીને ચર્ચા કેમ અટકી ગયું, કોઈ સમજી ન શક્યું, એમના ઉપર વિશ્વાસ એટલો બધો કે કોઈ ન સમજી શક્યું કે આ ઉત્તર આપણને ખ્યાલમાં નથી આવતો. અને આને પ્રશ્ન, હું તો મારો પ્રશ્ન નહોતો આવતો, લોકો બહુ સમજી શક્યા. હા, સાધુભાઈ સમજી ગયા એ પ્રશ્ન, પણ એમને પાછા ઉત્તર નહોતો, એટલે એ અટકી ગયા. પછી બધા દેખાઈ ગયું, સુઈ ગયા છોકરા. હું મારા જગ્યાએ, મારા હું તો બીજા ઉત્તર તો ત્યાં જઈને બીજે દિવસે મને કહે કે તમે જે કાલે પ્રશ્ન પૂછો એ વિષયમાં મારે સમજવું છે કે આપણે ક્યાં બેસવું, એકલા બેસવું છે કે ત્યાં તો સેંકડો માણસો આવેલું પંચકેલાના, ડ્રાઈવર આમ જ કરે ને, તો કેમ કરીએ કે આપણે 12 વાગે મંદિરમાં જઈએ, કે 12 વાગે બધા જમવામાં લાગી ગયા છે, મંદિરમાં કોઈ નહીં હોય, કે મંદિરમાં આપણે એકલા બેસી જઈએ. પછી મંદિરમાં કેવી હોય કે જેના ઉપર ઉપચાર કરે, અને સમય સન્મુખ ન હોય તો ગમે એટલા આત્માના વિકલ્પ કરે તો ન પામે એમ મારે કહેવું. એ વાત